इतरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न त्रया राधिका पंचेते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एमा सम्यक्त्वना विभिन्न लक्षणों मेल नवमा अधिकार मा पाना नंबर 328 पंदरमी आवृत्ति मा एमा अपने बे भाग कर्या छे अने हवे पाना नंबर 329 उपर सौथी नीचे जे प्रश्न छे त्यांथी आगळ स्वाध्याय करीए। सम्यक्त्वना विभिन्न लक्षणोनो मेळ त्यांथी जे शरूआत करी एमां आपणे सहज पुनरावर्तन करीए तो मुख्य वात ए हती के साते तत्वना श्रद्धानो नियम कहो पण ए बनतो नथी एम करी अने बे वात पूछवामां आवी अने ए अमृतचंद्राचार्य भगवाने जे समयसार कळश 6 मां लीधु छे ते એટલે કે આત્માનું પરદ્રવ્યથી ભિન્ન અવલોકન એ જ નિયમથી સમ્યક દર્શન છે તેથી નવતત્વની સંતતિને છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાવ એમ અને બીજી વાત જે લેવામાં આવી તે પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાનના પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી શ્લોક લઈ અને એમ લેવામાં આવ્યું કે જીવ અજીવ નું અથવા તો કેવળ જીવનું શ્રદ્ધાંત થતા સમ્યક્ત્વ હોય છે તો પછી જો સાત તત્વના શ્રદ્ધાંતનો જ નિયમ બનતો હોય એમ બને નહીં એટલે એમ કરી અને એ પ્રશ્ન કરી અને એને જવાબ રૂપે એ લેવામાં આવ્યું કે કઈ રીતે એ સાત તત્વનું શ્રદ્ધાંત અથવા તો નવ તત્વોનું શ્રદ્ધાંત છે એ એમાં સમાય છે શેમાં સમાય છે તો કે આત્માની શ્રદ્ધા અથવા તો જીવ અને અજીવની શ્રદ્ધા એમાં એ કઈ રીતે સમાય છે એ વાત આપણે કરી એના પછી બીજા ભાગમાં 329 પાના ઉપર ફરી પાછો એ પ્રશ્ન લેવામાં આવ્યો કે સ્વ પરના શ્રદ્ધાને અથવા કેવળ આત્માના શ્રદ્ધાને જ સમ્યક્ત્વ કહ્યું અથવા કાર્યકારી કહ્યું તથા નવ તત્વની સંતતિ છોડી અમારે તો આ એક આત્મા જ પ્રાપ્ત થાય એમ કહ્યું છે ને અને એના ઉત્તર રૂપે જે વાત કરવામાં આવી એમાં પણ એ વાત લીધી કે જે તત્વની શ્રદ્ધા કહેવામાં આવી છે એ સ્વની અને પરની શ્રદ્ધા લેવામાં આવી છે એની અંદર તત્વોની શ્રદ્ધા સમાય છે એ તો જોયું પણ સાથે સાથે જે સામાન્યની શ્રદ્ધા એટલે કેવી શ્રદ્ધા સામાન્ય એ વિશેષ રહિત સામાન્ય હોય તો એને ગધેડાના શિંગડા સાથે સરખાવ્યું સામાન્ય એ વિશેષ સહિત છે એટલા માટે વિશેષ સહિત છે એટલે એની સાથે બીજું બધું રહ્યું છે એટલે કર્મ વગેરે રહ્યા છે અને કર્મ વગેરે રહ્યા છે તો એ કર્મને દૂર કરવા છે એટલે પછી બધા તત્વો એક પછી એક આવી ગયા એમાં આશરો પણ આવી ગયો બંધ પણ આવી ગયો નિજરા પણ આવી ગયું સંવર પણ આવી ગયો એમ કરી અને એ વાત આપણને સમજાવવામાં આવી અને અહીંયા એમાં છેલ્લી જે વાત છે એ આપણે વાંચી અને પછી આગળનો પ્રશ્ન લઈએ કે વળી તત્વાર શ્રદ્ધાન કર્યા વિના સર્વ જાણવું કાર્યકારી નથી कारण के प्रयोजन तो राग आदि मटाड़वानु छे। हवे आश्रवादीना श्रद्धान विना ए प्रयोजन भासतु नथी, एटले तमे आश्रवादीनी श्रद्धा न करो अने मात्र एमने एम तत्व छे एम मानी लो तो एथी कई तमने फायदो थशे नहीं। केवल जाणवाथी ज एमां कई वधारे फायदो थाय नहीं, एमां राग आदि छूटे पण नहीं, ए वात अहीं लीधी। एटले नव तत्वनी संततिने छोड़वानो कयुं छे, एटले संततिने छोड़वानो आशय एवो छे के एना विकल्पने छोड़वो। नवतत्वनी श्रद्धाने छोड़वानी वात नथी, पण नवतत्वनी संततिने छोड़वी एटले एनो विकल्प छोड़ी अने स्वरूपमां जवुं, एटले स्वरूपमां जवाना लक्ष्ये एनी स्वरूपमां जवानी तैयारी थई छे, तो हवे एने विकल्पमां राची रहेवुं न जोईए। नवतत्वनी श्रद्धा बराबर यथार्थ करी छे तो हवे एने पोताना स्वरूपमां जवुं छे, एटले एवा विकल्पोनो त्याग करवो, ए वात लेवामां आवी छे। હવે અહીં આગળ કહે છે પાના નંબર 329 સૌથી નીચે, એ પ્રમાણે સ્વ પરના શ્રદ્ધાનમાં અથવા આત્મશ્રદ્ધાનમાં સાત તત્વોના શ્રદ્ધાનની સાપેક્ષતા હોય છે, માટે તત્વાર શ્રદ્ધાન સમ્યક્ત્વનું લક્ષણ છે। હવે બીજો પ્રશ્ન છે અહીંયા, ત્યારે કોઈ ઠેકાણે શાસ્ત્રોમાં અર્હતદેવ, નિર્ગ્રંથ ગુરુ અને હિંસા આદિ રહિત ધર્મના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે તે કેવી રીતે? તત્વાર શ્રદ્ધાન તો હવે સમજાયું કે તત્વાર શ્રદ્ધાન છે એ જ સમ્યક દર્શન છે, અને એ બધામાં સમાય છે। જ્યારે આત્માને જાણે છે ત્યારે પણ, આત્માને પર પદાર્થોથી ભિન્ન જાણે ત્યારે પણ, અને એવા તત્વાર શ્રદ્ધાનના વિકલ્પને છોડીને પોતાના સ્વરૂપમાં જાય એ દશામાં પણ એને એ જ તત્વાર શ્રદ્ધાન તો રહ્યું જ છે। અને પહેલા આપણે જેમ કર્યું એ પ્રમાણે નિર્વિકલ્પ ધ્યાનની દશાની અંદર પણ એને તત્વાર શ્રદ્ધાન તો રહે જ છે, એ કઈ ચાલ્યું જતું નથી। છદ્મસ્તને છે અને પ્રભુને પણ, જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એમને પણ એ શ્રદ્ધા ચાલી જતી નથી, સમ્યક્ત્વ ગુણ તો એવો ને એવો જ રહે છે। આ બધાનો વિચાર કર્યા પછીથી હવે અહીંયા કહે છે કે કોઈક ઠેકાણે શાસ્ત્રમાં આમ પણ કહેવામાં આવ્યું છે કે અરહંતદેવ, નિર્ગ્રંથ ગુરુ અને હિંસા આદિ રહિત ધર્મ એની શ્રદ્ધા, એટલે દેવ ગુરુ અને શાસ્ત્રની શ્રદ્ધા, દેવ ગુરુ અને સાચા ધર્મની શ્રદ્ધા એને સમ્યક તો કહ્યું છે એ કેવી રીતે? અને આ પ્રશ્નના જવાબ રૂપે આપણને થોડીક વધારે સ્પષ્ટતાઓ મળે છે। અહીંયા ઉત્તર આપ્યો છે પાના નંબર 330 ઉપર કે અરહંત દેવ આદિકનું શ્રદ્ધાન થવાથી અથવા તો કુદેવ આદિનું શ્રદ્ધાન દૂર થવાથી ગૃહિત મિથ્યાત્વનો અભાવ થાય છે, એ અપેક્ષાએ તેને સમ્યક દ્રષ્ટિ કહ્યો છે। ગૃહિત મિથ્યાત્વ જે છે એ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી સમ્યક્ત્વ પ્રગટ થાય નહીં। ગૃહિત મિથ્યાત્વ જે છે એ જીવ પોતે જન્મ પછીથી નવું ગ્રહણ કરે છે, અગૃહિત મિથ્યાત્વ એ અનાદિનો લઈને બેઠો છે, જીવ જન્મે છે ત્યારથી એને અગૃહિત મિથ્યાત્વ તો રહ્યું જ છે, એને દૂર કરીને સમ્યક્ત્વ પ્રગટ કરવું છે ત્યારે એને દૂર કરવાનું તો એક બાજુ રહ્યું, એને બદલે એ બીજું નવું મિથ્યાત્વ ગ્રહણ કરે છે। એક મલિનતા હજી ઓછી થઈ નથી અને બીજી મલિનતા એ ગ્રહણ કરે છે। ગૃહિત મિથ્યાત્વ એ એવી વસ્તુ છે કે જન્મ પછી એ ગ્રહણ કરે છે, મિથ્યા ઉપદેશને કારણે ખોટો ઉપદેશ એને મળે અને એના તરફની પાછી એને શ્રદ્ધા થઈ જાય, એટલે એ એવા ધર્મને નામે મિથ્યા ઉપદેશને ગ્રહણ કરી, મિથ્યા માન્યતાને ગ્રહણ કરી, મિથ્યા શ્રદ્ધાને ગ્રહણ કરી અને કુદેવને દેવ માને, કુગુરુને ગુરુ માને અને કુશાસ્ત્રને સાચા શાસ્ત્ર માને, એનું નામ ગૃહિત મિથ્યાત્વ। આ વાત તો બધાને ખબર છે ગૃહિત મિથ્યાત્વની, કે કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્રની શ્રદ્ધા કરવી, એની અનુમોદના કરવી એટલે ગૃહિત મિથ્યાત્વ, આ તો બધાને ખબર છે। પણ ક્યાં ભૂલ થાય છે એ મારે જરાક અંગુલી નિર્દેશન કરવો છે. ઘણી વખત આપણે અન્ય મતની વાત ચાલતી હોય, અન્ય ધર્મની વાત ચાલતી હોય, ત્યારે આપણે જાણે અજાણે એમ બોલીએ છીએ કે એ પણ બરાબર છે, ભલે એ કરતા એમાં શું વાંધો છે, સૌ સૌનો ધર્મ કરે એમાં શું વાંધો છે, એવા શબ્દો પણ બોલીએ છીએ. એ એમનો ધર્મ છે, એ પણ સારો નહીં હોય એમ તમે કઈ રીતે કહી શકો? આપણે ઘણી વખત સામે દલીલ પણ કરીએ છીએ, તમે કેમ માન્યું કે એમના ભગવાન ખોટા છે, આમ પણ બોલીએ છીએ. હવે જરાક પણ વિચાર કર્યા વગર આમ જયારે બોલીએ છીએ ત્યારે આપણને એ ખ્યાલ નથી આવતો કે આપણે અનુમોદના કરી રહ્યા છીએ. આ અનુમોદના છે. અનુમોદના કઈ રીતે થાય કે તમે એને પણ સમકક્ષ મૂકો છો, સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર એનું ઉદ્ભવ સ્થાન શું છે? તો કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એમની દિવ્ય ધ્વનિ ત્યાંથી એ ઉદ્ભવેલા એ શાસ્ત્રો છે. કેવળી ભગવાન, તીર્થંકર ભગવાનને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે, કેવળ જ્ઞાન થયું છે, એના નિમિત્તે જે દિવ્ય ધ્વનિ આવે છે એમાં એ જ્ઞાનનો ધોધ વહી રહ્યો છે. એમાંથી અનુભવ સહિત, અનુભવ કર્યા પછીથી, એટલે એવું જ ભાવશ્રુત કર્યા પછીથી ગણધર ભગવાન આ શાસ્ત્રોની રચના કરે છે. 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે અને એ જ પછી પરંપરાએ આચાર્ય ભગવાન પણ એવું જ ભાવશ્રુત પ્રગટ કરીને, એવો જ અનુભવ કરી અને એ શાસ્ત્ર રૂપે લખે છે. એટલે આ મૂળ વસ્તુ પરંપરા જે છે એ તો ત્યાંથી ચાલી આવતી વસ્તુ છે, એટલે એ સાચા શાસ્ત્રો છે. અને એ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જે કેવળ જ્ઞાન સહિત છે, એ સાચા દેવ છે. અને જે પોતે એમની આજ્ઞામાં, આમન્યામાં રહીને પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, એવા 7મા ગુણસ્થાને પહોંચેલા એ જ્યારે 6ઠ્ઠે ગુણસ્થાને આવે છે ત્યારે શુભભાવને કારણે ઉપદેશ આપે છે. તો એ આપણા ઉપદેશક છે, એટલે કે એ આચાર્ય છે કે ઉપાધ્યાય છે કે એ સદગુરુદેવ છે. હવે એ સિવાયના બીજા જે છે એ કોઈએ પોતાની કલ્પના વડે લખ્યા હોય બીજા શાસ્ત્રો, અથવા તો કોઈ પોતાની કલ્પના વડે કોઈક સંતને પણ ભગવાન એટલે દેવ માનીને બેઠા હોય, તીર્થંકર ભગવાનની બરોબર સમકક્ષ માનતા હોય, અને આપણે એમાં એમ કહીએ કે એ પણ બરાબર છે, તો એમાં શું થયું? કે જે કેવળ જ્ઞાન વિનાના છે એને આપણે કેવળ જ્ઞાન સહિત છે એની સમકક્ષ મૂકી દીધા. જે શાસ્ત્રોનું ઉદ્ભવ સ્થાન કેવળ જ્ઞાનના નિમિત્તે નથી થયું એને પણ, જે સાચા શાસ્ત્રો જે કેવળ જ્ઞાનના નિમિત્તે પ્રગટ્યા છે એની સમકક્ષ આપણે મૂકી દીધા. આવી સમકક્ષ મૂકવાની જે વાત છે ને, એને લીધે થઈને એ જ પ્રમાણે ગુરુને પણ, જે સાચા ગુરુ નથી, 7મું ગુણસ્થાન આવ્યું જ નથી, સમ્યક દર્શન છે જ નહીં, એને ગુરુ તમે માની લો, તો એમાં પણ એમ જ થયું કે જે સાચા ગુરુ છે એની સમકક્ષ એને તમે ગણી લીધા. અને આવી રીતે સમકક્ષ ગણવા, ઘોડા અને ગધેડાને એક જ લાઇનમાં ઉભા રાખી દઈએ અને બંને બરાબર જ છે, સરખા જ છે એમ કહેવું, એ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ છે. જે જે નથી એને એ પ્રમાણે માનવું, એવી શ્રદ્ધા કરવી અથવા તો એવી અનુમોદના કરવી, એનું નામ મિથ્યાત્વ છે. એટલે સમજ્યા વિના એમને એમ નહીં કહી દઉં કે એનો ધર્મ પાળે છે તો બધું એ પણ બરાબર છે અને એના ભગવાન એને બરાબર છે, એમ નહીં, ગમે તેમ સમજ્યા વિના એવી અનુમોદના કરવી નહીં. એવી અનુમોદના કરો છો એનો અર્થ એ થાય છે કે તમને પૂરેપૂરી તમારા ભગવાન એટલે કે તીર્થંકર ભગવાન, જો તમે જૈન છો તો તમને તીર્થંકર ભગવાનની પૂરેપૂરી શ્રદ્ધા જ થઈ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની, સર્વજ્ઞ ભગવાન જે છે એમની જેને શ્રદ્ધા હોય એને એની સરખામણીમાં બીજા કોઈ આવે જ નહીં. એને 90% શ્રદ્ધા હોય એમની, એને 10% જો બીજા દેવને પણ એ માનતો હોય તો સમજવું કે એને 1% તીર્થંકર ભગવાનની શ્રદ્ધા નથી, એવું હોઈ શકે જ નહીં. જેને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને જ દેવ માન્યા છે એને બીજા કોઈ દેવ હોઈ શકે જ નહીં. અને એ જ પ્રમાણે ગુરુને માટે પણ સમજી લેવું અને શાસ્ત્ર માટે પણ સમજી લેવું. એટલે તમે એમ કહો કે ના, ગીતા વાંચીએ તો પણ એમાં વાંધો નહીં, એમાં પણ બધી બરાબર સારી સારી વાતો જ આવે છે અને બધી બરાબર જ વાત છે, એમાં પણ આમ જ કહ્યું છે, એમાં તેમ જ કહ્યું છે, એમ હોઈ શકે નહીં. ગીતાના લખનાર વ્યાસમુનિ, ગીતાના લખનારા વ્યાસમુનિ હતા, એ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને જે આમન્યા સ્થાપી એ આમન્યા પ્રમાણે એમણે કંઈ પ્રાપ્ત કર્યું નહોતું. સાતમા ગુણસ્થાન જેવી એમની કોઈ નગ્ન દિગંબર મુનિ પ્રચુરસ્વ સંવેદન સહિત હોય, સમ્યક દ્રષ્ટિ હોય એવા તો એ હતા નહીં. અને છતાં આપણે એમ માની લઈએ કે એમણે જે વાત લખી એ બરાબર જ છે. એમણે પાછું એમ લખ્યું કે કૃષ્ણ આ બોલે છે. હવે કૃષ્ણ ક્યાં બોલ્યા છે તો પોતે લખ્યું છે, તો કૃષ્ણના મોઢામાંથી વાત એમણે મૂકી છે લખવા રીતે, એટલે એ વાત બરાબર હોતી નથી. એટલે કોઈ પણ શાસ્ત્ર જે છે એનો આપણે વિરોધ કરવો નથી, પણ આપણે એમ જણાવવું છે કે એ જીનેશ્વરની વાણીની સમકક્ષ નથી એટલે નથી જ. જીનેશ્વરની વાણીની સમકક્ષ નથી તો એને એની સમકક્ષ મૂકવા એ જીનેશ્વરની વાણી જીનવાણીની વિરાધના થાય છે. જો એ જીનવાણીની ને તીર્થંકર ભગવાનની વિરાધના થાય છે, આ શબ્દો મારા નથી, આ શબ્દો શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુદેવના છે, એ મારા શબ્દો નથી. તીર્થંકર ભગવાનની સમકક્ષ બીજા કોઈપણ દેવને મૂકવા અને એમની પૂજા આદિ કરવી કે એમની પણ પૂજા થાય, એમનો પણ વિનય થાય, અથવા તો બીજા શાસ્ત્રોની પણ એ જ રીતે માન્યતા માનવી, એ માન્યતા માનવી એનો અર્થ એવો થયો કે તમે એને સમકક્ષ ગણ્યા અને એમ માનવાને લીધે થઈ અને એમની વિરાધના થાય છે. વિરાધના દેવગુરુ શાસ્ત્રની વિરાધનાનું ઘણું મોટું પાપ છે, મિથ્યાત્વ છે અને વિરાધનાને લીધે પાપ પણ છે. એટલે જાણે અજાણે તમે ગમે તેમ અનુમોદના આપો અને ગમે ત્યાં જઈને એમાં શું વાંધો છે, અમે તો આ પણ શિબિર એટેન્ડ કરીએ ને, અમે તો પેલા બાબાજી આવ્યા હતા એની પણ વાત સાંભળીને એમાં પણ બહુ બરાબર મજા આવી ને બહુ સરસ છે એ વાત, બહુ સરસ કહે છે. તમે એકવાર જાઓ તો ખરા, પાછા આપણને સલાહ આપતા હોય અને તમે પણ કદાચ જાણે અજાણે આવી સલાહ આપતા હો તો મેં તમને અંગુલી નિર્દેશન કર્યો કે જરાક વિચાર કરજો આ બાબત ઉપર. તત્વધારા પુસ્તકની અંદર આપણે તત્વધારા પુસ્તકનો સ્વાધ્યાય કરીએ છીએ ને, તો તત્વધારાની અંદર જે સૌથી પહેલું ચેપ્ટર છે એ પહેલા ચેપ્ટરનું છેલ્લું વચનામૃત જરા આજે શાંતિથી વાંચી જજો અને એના ઉપર વિચાર કરજો. એમાં એ વાત કૃપાળુદેવે કહી છે કે તીર્થંકર ભગવાનની વિરાધના કઈ રીતે થાય, તીર્થંકર ભગવાન કેવડી ભગવાનની વિરાધના કઈ રીતે થાય, તો કે બીજાને તમે એમની જેમ પૂજનીય માનો એટલે વિરાધના થાય, આવું ચોખ્ખું સ્પષ્ટ આ મહાપુરુષે લખ્યું છે. એટલે આ બધું જે થયું એ શું થયું, ગૃહિત મિથ્યાત્વ થયું. અન્ય મત પણ બરાબર છે એવી માન્યતા, એનો અર્થ એ થયો કે તમને હજી પૂરી શ્રદ્ધા જ નથી. જીનેશ્વરની જેને શ્રદ્ધા થઈ હોય એને અન્ય મતમાં કોઈ પ્રકારે શુભ ભાવ વર્તે નહીં, રૂચિ વર્તે જ નહીં. જેને પૂર્ણતા તરફ જવું છે અને જેને પૂર્ણતાનો અંશ ચાખ્યો છે એ તો બીજી તરફ દ્રષ્ટિ કરતો જ નથી. શ્રદ્ધારૂપે પણ એને બીજે ક્યાંય શ્રદ્ધા કરવા જવાનું મન થાય નહીં. એને નથી મળતું તો બહાર જવું પડે. જે જીનેશ્વરની વાણીમાં જે ભર્યું પડ્યું છે એમાંથી એને કંઈ પ્રાપ્ત કરવું નથી. આટલા શાસ્ત્રો પડ્યા છે એમાંથી કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવો નથી, કરાવવો નથી, એના એને લઈને ઉપદેશ આપવો નથી અને એને પછી ગમે તે શાસ્ત્ર અન્ય મતના લઈ અને એના દ્વારા તમે જૈનની ફિલોસોફી સમજાવવા બેસો, આ ગૃહિત મિથ્યાત્વ કહેવાય, બીજું કંઈ ન કહેવાય. આટલા આટલા શાસ્ત્રો પડ્યા છે, આટલું બધો આગમ આટલો પડ્યો છે, ભંડાર પડ્યો છે, તમે જીવન પર્યંત એનો અભ્યાસ કર્યા કરો તો પણ ખૂટે નહીં, એટલું બધું પડ્યું છે, એ છોડી અને અન્ય મતમાં જઈને તમારે શું પ્રસ્થાપિત કરવું છે, એને બરાબર છે એમ પ્રસ્થાપિત કરવું છે, તો એનો અર્થ એ થયો કે તમને હજી જીનેશ્વરની પૂરી શ્રદ્ધા થઈ જ નથી. તમે એની સમકક્ષ મૂકો છો એ જ તમારું ગૃહિત મિથ્યાત્વ છે. અને આવું ગૃહિત મિથ્યાત્વ જન્મ પછી જે ધારણ કરે છે એને અનંતભવ થાય. ગૃહિત મિથ્યાત્વ જે છે એ અનંતભવનું કારણ છે, અનંતાનુબંધીનું કારણ. કૃપાળુદેવે પણ સ્પષ્ટ કહ્યું છે અને શાસ્ત્રોમાં પણ એ વાત છે કે તીવ્ર ક્રોધ કે તીવ્ર કષાયો એને કારણે એ અનંતાનુબંધી નથી થતું, પણ અનંતાનુબંધી ગૃહિત મિથ્યાત્વને કારણે, મિથ્યાત્વ એ જ મોટામાં મોટું કારણ છે. અગૃહિત તો બધાને જ છે, એટલે પછી વાત બાકી શેની રહી, ગૃહિતની. અગૃહિત મિથ્યાત્વ તો બધા લઈને જ આવ્યા છે અને એને તો દૂર કરી અને સમ્યક તો પ્રાપ્ત કરે છે, પણ જે ગૃહિત મિથ્યાત્વ ધારણ કરે છે એને માટે બહુ અઘરું થઈ જાય છે, એને માટે ખૂબ અઘરું થઈ જાય છે. એટલે એવા ગૃહિત મિથ્યાત્વને ધારણ ન કરવા. અહીંયા વાત એ ચાલે છે કે કુદેવ આદિનું શ્રદ્ધાન એ ગૃહિત મિથ્યાત્વ છે અને એનો અભાવ થાય. ક્યારે અભાવ થાય? અહીંયા ઉત્તરમાં કહ્યું છે કે અરહંત દેવ આદિકનું શ્રદ્ધાન થવાથી, એમ કહે એટલે કે તીર્થંકર ભગવાનની સાચી શ્રદ્ધા થાય ત્યારે એવા કુદેવનું શ્રદ્ધાન જે છે એ ચાલ્યું જાય, એટલે કે ગૃહિત મિથ્યાત્વનો અભાવ થાય છે અને એ અપેક્ષાએ તેને સમ્યક દ્રષ્ટિ કહ્યો છે. એટલે અરિહંત ભગવાનનું શ્રદ્ધાન થવું એને સમ્યક દર્શન કોઈક અપેક્ષાએ કહ્યું છે તો એ સત્ય છે, કેમ કે એ દ્વારા ગૃહિત મિથ્યાત્વ જાય છે. પણ સમ્યક્ત્વનું સર્વથા લક્ષણ એ નથી, કારણ કે કરીને અહીંયા જવાબ આપ્યો છે કે દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહાર ધર્મના ધારક મિથ્યાદ્રષ્ટિઓને પણ એવું શ્રદ્ધાન તો હોય છે, એટલે હજી એને સમ્યક દર્શન નથી થયું અને નજીક વર્તે છે એવા જે છે એમને પણ અરિહંત ભગવાનની શ્રદ્ધા તો વર્તે છે. એટલે અહીંયા એ સ્પષ્ટતા કરી. અહીંયા તો વાત શેની ચાલી રહી છે, આપણે સમ્યક્ત્વની વાત ચાલી રહી છે. એ સમ્યક્ત્વના વિભિન્ન લક્ષણોનો મેળ કર્યો છે. શું મેળ કરવો છે અહીંયા? કે શાસ્ત્રમાં જે જુદી જુદી વાત આવે છે એ દ્વારા એ સમ્યક્ત્વ અને એની સાથે શું સંબંધ છે એ દર્શાવવું છે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે સાત તત્વો અથવા નવ તત્વોની શ્રદ્ધા જે છે એ ધી કેરેક્ટરિસ્ટિક છે, એ લક્ષણ છે સમ્યક્ત્વનું, એમ જણાવી અને પછી આ બધી વાત લેવામાં આવી છે. એટલે અહીંયા એ વાત ચાલી રહી છે કે માત્ર તમે આટલું લઈ લેશો તો એ લક્ષણ બનતું નથી. એટલે આગળ કહે છે અહીંયા, કથવા ઉદાહરણ તરીકે લઈને કહે છે કે અણુવ્રત મહાવ્રત હોય છતાં દેશ ચારિત્ર કે સકલ ચારિત્ર હોય અથવા ન પણ હોય, સમ્યક દર્શન ન હોય તો ન હોય, સમ્યક દર્શન હોય તો જ એને ચારિત્ર કહેવાય, પાંચમું ગુણસ્થાન દેશ ચારિત્રનું કહેવાય, અથવા તો છઠ્ઠે ગુણસ્થાને એ સકલ ચારિત્ર છે તો એ ક્યારે કહેવાય? કે એને સમ્યક દર્શન છે અને પછી એને દીક્ષા લીધી છે તો એ ચોથે અથવા પાંચમેથી પછી સાતમાની દશામાં આવે છે ધ્યાનમાં, અને પછી સાતમેથી એ બહારમાં આવે છે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન છે, એ સકલ ચારિત્ર આપણે કહીએ છઠ્ઠે સાતમે ગુણસ્થાને, પણ એ ક્યારે કહેવાય? સમ્યક દર્શન હોય તો. હવે સમ્યક દર્શન ન હોય અને બાહ્યમાં એવું જ લિંગ હોય, છઠ્ઠા ગુણસ્થાન જેવું હોય, હોઈ શકે, એટલે એ વાત અહીંયા કરે છે. એ જ પ્રમાણે દેશ ચારિત્ર પાંચમા ગુણસ્થાન જેવું, શ્રાવકનું ચારિત્ર, સાગાર ચારિત્ર, સાગાર આપણે લઈએ છીએ નિરાગાર અને સાગાર બે લઈએ તો સાગાર ચારિત્ર એટલે પરિગ્રહ સહિત, કેટલાક પ્રકારના એને હજી પરિગ્રહો બાકી રહ્યા હોય એવું શ્રાવકનું ચારિત્ર, એ દેશ ચારિત્ર છે. પણ એ દેશ ચારિત્ર હોય ક્યારે? તો કે બાહ્યમાં ચારિત્ર હોય અને એની સાથે સમ્યક દર્શન હોય તો. તો સમ્યક દર્શન ન હોય છતાં પણ એવું બાહ્યમાં ચારિત્ર હોય એટલે એ વખતે સમ્યક્ત્વ હોય અને ન પણ હોય, એમ અહીંયા કહેવું છે. તો અહીંયા કહે છે કે જેમ અણુવ્રત મહાવ્રત હોય છતાં દેશ ચારિત્ર સકળ ચારિત્ર હોય અથવા ન હોય, પરંતુ અણુવ્રત થયા વિના દેશ ચારિત્ર ન હોય, અને એ જ રીતે મહાવ્રત થયા વિના સકળ ચારિત્ર ન હોય, એવું ક્યારેય ન બને. એને આપણે એમ કહીએ કે પાંચમે ગુણસ્થાન કે દેશ ચારિત્ર સહિત છે અને જો એને અણુવ્રત ન હોય એમ બને નહીં તો પછી એ હોઈ શકે જ નહીં, તો પાંચમું હોઈ શકે નહીં. આપણે એમ કહીએ કે આ મુનિ છે છઠ્ઠે સાતમે ગુણસ્થાને છે, એમને મહાવ્રત છે, તો મહાવ્રત છે તો એમને સમ્યક દર્શન હોય અને સમ્યક દર્શન સહિત મહાવ્રત એમને હોય જ, ત્યારે જ એ સકલ ચારિત્ર કહેવામાં આવે. જો એમને એ નથી, એમને એવા મહાવ્રત નથી, તો સમજવું કે એ ચારિત્ર હજી છે જ નહીં. એટલે અહીંયા એ વાત લીધી છે કે આપણે બંને રીતે સાચું નથી પડતું, પણ આમ હોય એમ બતાવવું છે કે અણુવ્રત થયા વિના દેશ ચારિત્ર અને મહાવ્રત થયા વિના સકલ ચારિત્ર કદી પણ હોય નહીં. પણ અણુવ્રત હોય એટલે કંઈ દેશ ચારિત્ર હોય જ એમ નહીં, પણ દેશ ચારિત્ર હોય ત્યારે અણુવ્રત હોય હોય ને હોય જ, મહાવ્રત હોય એટલે સકલ ચારિત્ર હોય જ એમ નહીં, પણ સકલ ચારિત્ર હોય ત્યારે મહાવ્રત હોય જ, એમ અહીંયા સમજાવવું છે. એ ઉદાહરણ તરીકે વાત કરી. હવે એના ઉપરથી એ દ્રષ્ટાંત ઉપરથી અહીંયા દ્રષ્ટાંત કહે છે, શું કહે છે કે તેવી રીતે તેમ અરહંત દેવ આદિકનું શ્રદ્ધાન થતાં તો સમ્યક્ત્વ હોય અથવા ન હોય, પરંતુ અરહંત આદિકના શ્રદ્ધાન થયા વિના તત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહીં. જેને તત્વાર્થ શ્રદ્ધાન છે એને તો અરહંત ભગવાનનું શ્રદ્ધાન હોય હોય ને હોય જ, એમ બને નહીં કે તત્વાર શ્રદ્ધાન બરાબર હોય સમ્યક દર્શન હોય અને અરિહંત ભગવાનની શ્રદ્ધા ન હોય, જિનેશ્વરની શ્રદ્ધા ન હોય, એવું બને જ નહીં. માટે અરિહંત આદિકના શ્રદ્ધાને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું છે, અને એટલા જ માટે તેનું નામ વ્યવહાર સમ્યક્ત્વ છે. અન્વયરૂપ કારણ જાણીને એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરવાની પદ્ધતિ આપણે ત્યાં ચાલે છે. કારણ છે એની અંદર કારણ કાર્યનો ઉપચાર આપણે કરી અને એ રીતે કથનો કરીએ છીએ. તો એ રીતે એમાં એમ કહેવામાં આવ્યું કે અરિયંતાદિકના શ્રદ્ધાન છે તો સમ્યક દર્શન છે. આગળ પણ હજી સ્પષ્ટતા કરી છે કે અથવા જેને તત્વાર શ્રદ્ધાન હોય તેને સાચા અરિયંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન અવશ્ય હોય જ. તત્વાર શ્રદ્ધાન વિના અરિયંતાદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તો પણ યથાવત સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહીં. એટલે તત્વા શ્રદ્ધાન જે છે જેને એને અરિયંતાદિકનું સ્વરૂપનું શ્રદ્ધાન બરાબર જેમ છે તેમ હોય હોય ને હોય જ. અને તત્વા શ્રદ્ધાન ન હોય તો ખરેખર જોવા જઈએ બીજી રીતે તો અરિયંતનું જે શ્રદ્ધાન છે ને એ પણ યથાર્થ શ્રદ્ધાન ન થઈ શકે. સમ્યક તો જેને છે એને તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાનની જેટલી ઓળખાણ થઈ છે ને એટલી મિથ્યાદ્રષ્ટિને નથી થઈ. સાદા શબ્દોમાં કહીએ તો કેમ કે જેને સમ્યક્ત્વ થયું છે, સાચું શ્રદ્ધાન થયું છે, સાચી શ્રદ્ધા વર્તે છે અનુભવ સહિતની, એણે તો પોતાના સ્વરૂપને નિહાળ્યું છે. કેવું સ્વરૂપ છે એને જાણ્યું છે અને એને એવો આનંદ, અતિન્દ્રિય આનંદ પણ આવ્યો છે. સ્વરૂપમાંથી એવો આનંદ આવ્યો છે અને એનો પુરુષાર્થ જે છે એ એવા અતિન્દ્રિય આનંદ માટેનો, એટલે પોતાના સ્વરૂપમાં રહેવા માટેનો પુરુષાર્થ થાય છે. ત્યારે એને એમ ખ્યાલ આવે છે કે તીર્થંકર ભગવાન જે થયા એ આત્માએ કેવો અપૂર્વ પુરુષાર્થ કર્યો હશે કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા. અને અહીંયા મને તો થોડી ક્ષણો માટે પણ મારા સ્વરૂપમાં રહેવું હોય છે તો અઘરું પડે છે. તો પ્રભુ તો કાયમ માટે, સિમંદર પ્રભુ અત્યારે પોતાના સ્વરૂપમાં કાયમ માટે રહ્યા, એ કેટલું બધું મહાપુરુષાર્થનું કાર્ય છે. કેવો અપૂર્વ એવો એમનો પુરુષાર્થ હશે એ કે કાયમ માટે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. અહીંયા થોડી ક્ષણોમાં તો બહાર આવી જવાય છે અથવા તો જવાતું નથી. એટલે એને એનો સાચો ખ્યાલ આવે છે કે હો હો હો, કેવળી ભગવાન તીર્થંકર ભગવાનના પુરુષાર્થની શું વાત કરવી, કેવો પુરુષાર્થ, અનંતગુણો પુરુષાર્થ છે. સમ્યક દ્રષ્ટિના પુરુષાર્થ કરતા અનંતગુણો પુરુષાર્થ એમનો હોય છે. ત્યારે એ શ્રેણી ચડે છે અને શ્રેણી ચડ્યા પછી તે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે એના કરતા પણ અનંતગણો પુરુષાર્થ છે. અને પ્રભુ અંદરમાં સ્થિર થઈ જાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે, તો અપૂર્વ પુરુષાર્થ છે પ્રભુ, એની તો શું વાત થાય. એવો સમ્યક દ્રષ્ટિને ખ્યાલ આવ્યા વિના રહેતો નથી, કેમ કે એ પોતે એ માર્ગમાં છે ને. એટલે જેમ જેમ એ આગળ વધે છે એમ એમ એ પુરુષાર્થનું મહાત્મ્ય એને વધતું જાય છે, એને એ પુરુષાર્થનું મહાત્મ્ય વધે છે. એટલે સાચો પુરુષાર્થનો ખ્યાલ મિથ્યા દ્રષ્ટિને નથી આવતો, સમ્યક દ્રષ્ટિને આવે છે. અને એથી વધારે એની પુરુષાર્થ વિશેની વાત જો કોઈને વધારે ખ્યાલમાં આવતી હોય તો મુનિને, સાતમો ગુણસ્થાન છઠ્ઠે ગુણસ્થાને જે છે એને વધારે આવે છે. એટલે જેને સમ્યક્ત્વ નથી એ અરિયંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને શું જાણવાનો હતો, એ દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જેટલું જાણે એટલું જ જાણવાનો. એથી વિશેષ હજી એને એ મહાત્મા આવશે પણ નહીં. એ વાત અહીંયા કરી છે કે તત્વાર શ્રદ્ધાન વિના અરિયંતાદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તો પણ યથાવત સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહીં. બહુ સરસ વાત છે પ્રભુ, સમ્યક દર્શન વિના પ્રભુની ઓળખાણ પણ નથી થતી. તને તું નકામાનો અભિમાનમાં રહ્યો છે ભાઈ, હવે તું પાછો વળ ને, એક વખત તો પાછો વળ, તારા સ્વરૂપમાં જાને. આટલું આટલું કહે છે પ્રભુ, આ તને સામે જે દેખાય છે એ પ્રભુ તો તારાથી ઘણા 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 ઊંચે બિરાજી રહ્યા છે. તું માત્ર એમની પ્રતિમાને જોઈને તું એમ માની રહ્યો છે ને, એમ નથી પ્રભુ. તું એકવાર સ્પર્શ કરને, એમણે જેટલો પુરુષાર્થ કર્યો એના એક અંશ જેટલો પણ તું પુરુષાર્થ નહીં કરે પ્રભુ, તારા સ્વરૂપમાં પણ નહીં જાય. તું એક વખત જઈશ તો પછી તને પ્રભુનો તને સાચો ખ્યાલ આવશે, પ્રભુનું સ્વરૂપ તને સમજાશે કે આ મારી સામે જે પ્રતિમા છે એ પ્રતિમા નહીં પણ એ આત્મા જે આપ જેની પ્રતિમાને હું પૂજું છું, વંદન કરું છું, એ આત્માનો પુરુષાર્થ કેવો, એની મહત્તા તને પ્રભુ ત્યારે જ સમજાશે. પછી પૂજા તો અંદરમાંથી સહજ રીતે ઉપડશે, એક વખત સમ્યક દર્શન થશે અને પછી તો હું દર્શન કરવા જઈશ ને, ચૈત્યાલયમાં જઈને દર્શન કરીશ ને, ત્યારે તારી આંખમાંથી અશ્રુની ધાર આવે છે. એ દશા અદભુત હોય છે પ્રભુ. જેને પોતાના સ્વરૂપને સ્પર્શ્યું છે એને જ્યારે મહાપુરુષને મળવાનું થાય છે ને, તો પણ એને અંદરમાંથી એવો ઉમંગ આવે છે, એમની સામે જે ભાવ આવે છે એ વસ્તુ અદભુત છે. એટલે પૂજા વિનય આદિ જે છે ને એ અંદરમાંથી ઉપડે છે, કેમ કે સામે નાનો પુરુષાર્થ એને ખ્યાલમાં આવે છે. એટલે સમ્યક વિના આ બધું કંઈ હોતું નથી. બધું થોથા છે, ફાંફા છે, એ બધા ખોખા છે, ખાલી ખોખા જેવી વાત છે પ્રભુ. સમ્યક વિના અરિયંત ભગવાનની શ્રદ્ધા છે એ માત્ર બાહ્યમાં શ્રદ્ધા છે. કોઈક પ્રકારે તું શુભ રાગ રૂપે કરે છે, બાકી તને ખરેખર એમનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું જ નથી. એ વાત અહીંયા પંડિતજીએ બહુ સરસ રીતે મૂકી દીધી છે કે તત્વાર શ્રદ્ધાન વિના અરિયંત આદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તો પણ યથાવત સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહીં. તથા જેને સાચા અરિયંત આદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્વાર શ્રદ્ધાન અવશ્ય હોય જ, કારણ કે અરિયંત આદિના સ્વરૂપને ઓળખતા જીવ અજીવ આશ્રવ આદિની ઓળખાણ થાય છે. બધું સમજાઈ જાય છે. અરિયંત ભગવાનના સ્વરૂપને ઓળખતા બધું સમજાઈ જાય છે. પ્રવચન સારમાં પણ એ વાત આવે છે. આગળ અહીંયા પંડિતજી પણ એ વાત લેવાના છે. અહીંયા 80મી ગાથા પ્રવચન સારની છે, એમાં પણ એ વાત છે કે તમે અરિયંત ભગવાનના દ્રવ્યગુણ અને પર્યાય અને પોતાનામાં સ્થાપી અને પુરુષાર્થ કરો. અરિયંત ભગવાનને સમજો, અરિયંત ભગવાનના સ્વરૂપને સમજો, એ પુરુષાર્થ છે, એ કરવાનું છે. અહીંયા વાત શું ચાલે છે? સમ્યક્ત્વના લક્ષણ અને શાસ્ત્રમાં જે જે જગ્યાએ જુદી જુદી ઉક્તિ આપવામાં આવી છે સમ્યક્ત્વ વિશેની, એના સંબંધની વાત ચાલે છે. પણ એ દ્વારા કેવી મોટી વાત પંડિતજી આપણને કરી નાખી. એ દ્વારા આપણને પંડિતજીએ કેટલી મોટી વાત અહીંયા સમજાવી દીધી છે. તો અહીંયા કહે છે કે એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવી જાણી કોઈ ઠેકાણે અરિયંત આદિકના શ્રદ્ધાનને પણ સમ્યક્ત્વ કહ્યું છે. શું અવિનાભાવી? શું છે કે અરિયંત આદિના સ્વરૂપને ઓળખતા એને ઓળખતા એને જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ પુણ્ય પાપ આ બધાનું બરાબર ઓળખાણ થાય છે, શ્રદ્ધાન થાય જ છે. અને જેને આવું બરાબર યથાર્થ ઓળખાણ છે એને જ સાચી ઓળખાણ પ્રભુની થાય, તીર્થંકર ભગવાનની થાય. એવો એ બંને વચ્ચેનો એકબીજા વિના ન હોય એને અવિનાભાવી કહીએ. એવો અવિનાભાવી સંબંધ આ અરિયંત ભગવાનના સ્વરૂપને ઓળખવામાં અને તત્વની શ્રદ્ધામાં રહેલો છે. એવું અવિનાભાવીપણું છે. આગળ અહીંયા એક પ્રશ્ન લીધો છે કે નરક આદિ જીવ નરકના જીવો છે એની વાત કરી છે. નરક આદિ જીવોને દેવ કુદેવનો વ્યવહાર નથી, છતાં તેમને સમ્યક્ત્વ તો હોય છે, માટે સમ્યક્ત્વ થતાં અરિયંત આદિનું શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ સંભવતો નથી. જો અહીંયા અરિયંતના શ્રદ્ધાન જે છે, સાચું શ્રદ્ધાન હોય અને સમકિત હોય અને સમકિત હોય, બરાબર તત્વાર શ્રદ્ધાન હોય એને અરિયંતની સાચી શ્રદ્ધા હોય, એ વાત ઉપર આપણે આટલો વિસ્તાર કર્યો તો એમાંથી એક પ્રશ્ન કાઢ્યો કે સમ્યક્ત્વની વાત તમે કરો છો એ તો સમ્યક્ત્વ તો નરકના જીવને પણ હોય છે, અને ત્યાં એને નરક આદિના જીવો જે છે એને દેવ કુદેવ આદિનો વ્યવહાર નથી. શું શબ્દ મૂક્યા છે? વ્યવહાર નથી, છતાં તેમને સમ્યક્ત્વ તો હોય છે, માટે સમ્યક્ત્વ થતાં અરિયંત આદિનું શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ બનતો લાગતો નથી. પણ ખરેખર તો એ પ્રશ્નનો જવાબ છે ને એ પ્રશ્નમાં જ આપી દીધો છે. ફરીથી પ્રશ્ન વાંચશો તો તમને જવાબ મળી જશે. નરક આદિના જીવોને શું કહ્યું છે? દેવ કુદેવ આદિનો વ્યવહાર. અહીંયા વ્યવહાર શબ્દ જ મૂકી દીધો છે. એ તો વ્યવહારમાં નથી, અંતરંગ દશામાં શું વર્તે છે? અંતરંગ શું છે? વ્યવહાર નથી. ત્યાં મંદિરમાં જાય ને એ બધો વ્યવહાર નથી. આ દેવને આ સાચા દેવને આ ખોટા દેવને બધો વ્યવહાર નથી. પણ અંતરંગ દશામાં શું વર્તે છે? સાચું શુદ્ધ સ્વરૂપ જે છે એની જ શ્રદ્ધા વર્તી રહી છે. એટલે સાચું શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા છે તો સિદ્ધની શ્રદ્ધા છે, મોક્ષ પદની શ્રદ્ધા છે એનો અર્થ જ એ થયો કે સિદ્ધની શ્રદ્ધા છે ને અરિંદ ભગવાનની શ્રદ્ધા છે. અરિંદ ભગવાનને ભાવ મોક્ષ છે, સિદ્ધ ભગવાનને પૂર્ણ મોક્ષ છે. મોક્ષની શ્રદ્ધા એનો અર્થ જ એ છે કે એને અરિંદ ભગવાનનું શ્રદ્ધાનું હોય જ. એટલે પ્રશ્નમાં જ જવાબ આપી દીધો છે. થોડોક બહુ વિચાર કરીને શાંતિપૂર્વક આપણે પ્રશ્ન પણ વાંચીએ ને તો એ ઘણી વખત આપણને એમાં થાય છે કે એમાં પણ એ જવાબ આવી જતો હોય છે. તો અહીંયા ઉત્તર આપ્યો છે કે સાત તત્વોના શ્રદ્ધાનમાં અરિયંત આદિનું શ્રદ્ધાન ગર્ભિત છે. કારણ કે તત્વ શ્રદ્ધાનમાં મોક્ષ તત્વને તે સર્વોત્કૃષ્ટ માને છે. સાત તત્વની શ્રદ્ધામાં મોક્ષ તત્વને એ ઉત્કૃષ્ટ માને છે, સર્વોત્કૃષ્ટ માને છે, એટલે મોક્ષ તત્વની એને શ્રદ્ધા થઈ. હવે મોક્ષ તત્વ તો અરિયંત સિદ્ધનું જ લક્ષણ છે. મોક્ષની પ્રાપ્તિ કોણે કરી છે? અરિંદ ભગવાને ભાવ મોક્ષ રૂપે કરી છે અને સિદ્ધ ભગવાને પૂર્ણપણે પ્રાપ્તિ કરી છે. એટલે જે લક્ષણને ઉત્કૃષ્ટ માને છે એવા લક્ષણ ગ્રહણ કરનાર પ્રત્યે એને શ્રદ્ધા થઈ કે ના થઈ? બહુ લોજિકથી સમજાવી દીધું છે. કે છે કે હવે મોક્ષ તત્વ તો અરિયંત સિદ્ધનું જ લક્ષણ છે અને જે લક્ષણને ઉત્કૃષ્ટ માને છે તે તેના લક્ષ્યને પણ ઉત્કૃષ્ટ અવશ્ય માને જ. એટલે એમને પણ એ અરિંદ સિદ્ધને પણ એ માને જ છે, અવશ્ય ઉત્કૃષ્ટ જ માને છે. તેથી તેમને જ સર્વોત્કૃષ્ટ માન્યા પણ અન્યને ન માન્યા એ તેને દેવનું શ્રદ્ધાન થયું. એટલે એ નારકીને પણ એ દેવનું શ્રદ્ધાન છે જ. વળી મોક્ષનું કારણ સંવર નિદ્રા છે તેથી તેને પણ તે ઉત્કૃષ્ટ માને છે. અને સંવર નિદ્રાના ધારક મુખ્યપણે કોણ છે? સંવર નિદ્રાના ધારક મુનિરાજ છે. જે સંવર નિદ્રા સાત તત્વને માને સમ્યક શ્રદ્ધાન છે આપણે એમ કહ્યું ને, તેમાં એને અરિયંત ભગવાનનું ને સિદ્ધ ભગવાનનું શ્રદ્ધાન કઈ રીતે છે એ તો સમજ્યા, પણ હવે અહીંયા ગુરુનું શ્રદ્ધાન કઈ રીતે છે એ વાત સમજાવે છે. કે એને એ મોક્ષ તત્વનું કારણ શું છે? સંવર નિદ્રા છે. સાત તત્વને માને છે તો એ મોક્ષ તત્વ, મોક્ષની પ્રાપ્તિનું કારણ સંવર નિદ્રા છે. એટલે સંવર નિદ્રાને ઉત્કૃષ્ટ માને છે. તો એને ઉત્કૃષ્ટ માને છે તો જેને સંવર નિજરા હોય એને પણ એ ઉત્કૃષ્ટ માને જ. એટલે સંવર નિજરાના ધારક તો કોણ છે? મુનિરાજ છે. મુનિરાજ એ સંવર છે. સંવર પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે ત્યારે સંવર થાય અને એ જ વખતે ઘણી નિજરા થાય છે ને, આવું તો મુનિરાજને બને છે. તેથી તે મુનિરાજને ઉત્તમ માને છે. એટલે મુનિરાજની પણ એને શ્રદ્ધા થઈ, એટલે ગુરુની પણ શ્રદ્ધા થઈ, પણ એ અન્યને ઉત્તમ માનતો નથી. એ જ તેને ગુરુનું શ્રદ્ધાન થયું. હવે ત્રીજી વાત કરે છે, તત્વા શ્રદ્ધાનમાં ધર્મનું શ્રદ્ધાન કઈ રીતે છે? બીજું, રાગ આદિ રહિત ભાવનું નામ અહિંસા છે. રાગ આદિ એટલે એમાં બધું આવી ગયું, રાગ દ્વેષ બધું આવી જાય, એના વિનાનો ભાવ એ અહિંસા છે. અહિંસા શું છે? સાચી અહિંસા. સાચી અહિંસા તો એ છે કે પોતાના ભાવ મરણ નહીં કરવા, એનું નામ સાચી અહિંસા. પોતાના ભાવ મરણ પોતે કરી રહ્યો છે એ હિંસક છે. ગુરુદેવે જે કહ્યું છે એ પ્રમાણે લઈએ, સૂક્ષ્મતાથી, અતિ અતિ સૂક્ષ્મતાથી. હવે તો પ્રભુ સૂક્ષ્મતાથી વાત આપણે લઈશું ને, હવે નહીં લઈએ તો ક્યારે લઈશું? આટલા આટલા વખતથી સ્વાધ્યાય કરીએ છીએ. સાચી અહિંસા ક્યારે બને? કે ભાવ મરણ ન કરો તો. સમયે સમયે ક્ષણે ક્ષણે આપણે ભાવ મરણ કરીએ છીએ. એ ભાવ મરણ અટકે ત્યારે ખરેખર અહિંસા થાય. અત્યારે એ હિંસા થઈ રહી છે. કોની હિંસા થઈ રહી છે? પોતાનો સ્વભાવ શુદ્ધ સ્વભાવ છે, એવા શુદ્ધ સ્વભાવ ભાવ, એવા ભાવની હિંસા થઈ રહી છે. કેમ? કે આપણે અન્ય ભાવે પરિણમીએ છીએ, વિભાવ ભાવે પરિણમીએ છીએ. દરેક સમયે આત્મામાંથી બહાર નીકળી અને ક્યાંક બીજે કોઈક સાથે જોડાઈને એનું લક્ષ્ય કરીને ઉપયોગને ત્યાં લઈ જઈને આપણે જે ભાવ કરીએ છીએ એ ભાવ થતાં સ્વભાવ ભાવ શુદ્ધ ભાવ એનું મરણ થાય છે. એ ભાવ મરણ થાય છે એ હિંસા છે. અતિ સૂક્ષ્મતાથી વાત છે પણ સાચી અહિંસા ત્યાં છે. એટલે સાચી અહિંસા જો પ્રાપ્ત કરવી હોય તો ભાવ મરણ ન થવા જોઈએ. અને ભાવ મરણ ન થાય એવું ક્યારે બને? પોતે પોતાના સ્વરૂપમાં જાય, શુદ્ધ ભાવે રહે તો ભાવ મરણ થતા નથી. અને એવું કાયમ માટે થઈ જાય એટલે એનો અર્થ શું થયો? કે પૂર્ણતાની પ્રાપ્તિ, પૂર્ણતાની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ. તો સાચી રીતે આર આ અહિંસા છે. અહીંયા વાત આપણે અહિંસાની એ રીતે લીધી છે કે રાગ દ્વેષ રહિત ભાવ, એ વિનાનો જે ભાવ છે એ ખરેખર તો અહિંસા છે. તેને તે ઉપાધેય માને છે કે એવો ભાવ હોવો જોઈએ, રાગ દ્વેષ વિનાનો ભાવ હોવો જોઈએ એવું એ બરાબર માને છે, કેમ કે એને તત્વની શ્રદ્ધા છે ને એટલા માટે. પણ એ અન્યને માનતો નથી, એ જ તેને ધર્મનું શ્રદ્ધાન થયું. કેમ કે અહિંસા ક્યાં છે? અહિંસા કહેતા ધર્મ આવે છે. અહિંસા પરમો ધર્મ કહીએ છીએ એટલે કઈ અહિંસા પરમો ધર્મ? પોતે પોતાની અહિંસા, પોતાની હિંસા નથી કરતો એને ધર્મ કહ્યો છે. પરની હિંસા તો એ ખરેખર કરી શકતો જ નથી. એટલે પરની અહિંસામાં સાચા અર્થમાં જોવા જઈએ તો એ શુભભાવ માત્ર છે. બાકી પરની હિંસા ને ટાળી શકે ને પરની અહિંસા પાળી શકે એવું એનાથી થઈ શકતું જ નથી. કેમ કે પર જે છે એ એનું પરિણામ એના કારણે છે. તમે એમ કહો કે આ જીવ છે એને હું બચાવું છું, અરે એ જીવ તો એના કારણે એના પુણ્યથી એ બચીને જ રહ્યો છે, એમાં તમે કોણ બચાવનારા? તમને શુભ ભાવ આવ્યો એટલે પરની અહિંસાનો જે ભાવ છે એ શુભ ભાવ છે, એ સાચા અર્થમાં એ અહિંસા નથી. અહિંસા સાચા અર્થમાં તો સ્વની જ હોય, એટલે પોતે વિભાવ ભાવે ન પરિણમે, પોતાના ભાવ મરણ નથી થતા, એ અહિંસા સાચી અહિંસા છે. અને એમ ધર્મની એવી અહિંસા જે છે એ અહિંસા છે એને જ ધર્મ કહ્યો. ધર્મ એટલે મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ. એવા ધર્મનું શ્રદ્ધાન એને થાય છે. કઈ રીતે થાય છે? તો કે એ રાગ આદિ ભાવોને અહિંસા માને છે અને એને ઉપાધેય માને છે, એટલે એનો અર્થ છે કે એને ધર્મની શ્રદ્ધા થઈ. એટલે આ રીતે અહીંયા એને દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા વર્તે છે. એ નારકીને પણ એમ છે એ અહીંયા સિદ્ધ કર્યું છે. એટલે એ પ્રમાણે તત્વાર્થ શ્રદ્ધાનમાં અરિહંત દેવ આદિકનું શ્રદ્ધાન ગર્ભિત છે, અથવા તો જે નિમિત્તથી તેને તત્વાર્થ શ્રદ્ધાન થાય છે તે નિમિત્તથી અરિહંત આદિક દેવનું પણ શ્રદ્ધાન થાય છે. માટે સમ્યક દર્શનમાં દેવ આદિકના શ્રદ્ધાનનો નિયમ છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ અને હવે પછીથી આગળનો પ્રશ્ન અને ઉત્તર આપણે લઈશું. બહુ સરસ વાતો આજે આવી. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. જય જિનેન્દ્ર.